વચનામૃત અમદાવાદનું ત્રીજું ભગવાનના ભક્તને પંચ વિષય જન્મ મરણના હેતુ ન થવાનો ઉપાય, ઉપશમ દશા પામવાનો માર્ગ. વિવેક ને સમજણનો અભાવ હોય તેણે ધણીને રાજી કરવાની રીત. સંવત 1882ના ફાગણવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી ને તે પાગને વિશે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જીવ માત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે, તે કાં તો બહાર પંચ વિષયને ભોગવતો હોય અને જ્યારે બહાર પંચ વિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચ વિષયનું ચિંતન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે. એવા જે પંચ વિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ, જે માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તેને ભગવાનના ચિંતનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીક ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિશે દેખ્યા હોય તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જેમ આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોરે અતિશય પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય ને પછી એ બેને ભેળ્યા કર્યા હોય તો નિદ્રાને માર્યા એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ઠને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પંચ વિષયમાં એકે સુખ આવે નહીં. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી. તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને ઉપશમ દશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ બાદ કરે? ન જ કરે. માટે જે ઉપશમ દશાને પામ્યો તેને પંચ વિષય જન્મ મરણના હેતુ થતા નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે ઉપશમ દશા પામ્યોનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમ દશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તેમ માની સેવકને પાસે જે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો. પછી શુકમુનિએ પૂછ્યું છે, જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાયા છે, પણ કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્ય યોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા, કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઈ કપટી હશે તો એમને છેતરી જશે. તે સારું એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહે કરવા દેવું નહીં. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે. ઇતિ વચનામૃત અમદાવાદનું ત્રીજું.
અમદાવાદના ત્રીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન ત્રણ છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે પંચ વિષયનું ચિંતવન તે જન્મ મરણનો હેતુ છે, તે માયામય શરીરની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે, તે ચિંતવને કરીને જ્યારે ઉપશમ દશાને પામે ત્યારે પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય. બીજી બાબતમાં અમારો અતિશય મહિમા સમજે અને અમારી તથા અમારા ભક્તની સેવા ચાકરી દર્શન કરવામાં અતિશય વેગવાન શ્રદ્ધા હોય તો ઉપશમ દશા આવે. ત્રીજી બાબતમાં માની સેવકની સેવા અમને નથી ગમતી ને નિર્માની સેવક ઉપર અમે બહુ રાજી છીએ ને તે સાચો ભક્ત છે. ચોથી બાબતમાં અયોધ્યાવાસીની પ્રશંસા કરી ને પછી એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા એટલે સ્વધર્મનિષ્ઠ ને સત્સંગના ધોરણને જાણનારા ને સત્સંગના મમત્વવાળા પરમહંસ તથા એવા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને એટલે સત્સંગના ધોરણને ન જાણનાર ને ધર્મે રહિત એવાને કહેવેથી કોઈ કામ કરવા દેવું નહીં, એમ સ્વધર્મનિષ્ઠ મોટેરા ત્યાગી ગૃહિને આજ્ઞા કરી છે. પ્રશ્ન એક, પહેલા પ્રશ્નમાં આત્મસત્તા રૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ઉપશમ દશાને પામે એમ કહ્યું, તે આત્મસત્તા કઈ જાણવી? ઉત્તર એક, ત્રણ દેહથી પર એવો જે જીવાત્મા તેને બ્રહ્મરૂપ માનીને શ્રીજી મહારાજનું ચિંતવન કરે તે ચિંતવનને બળે ઉપશમ દશા પમાય છે, ત્યારે વિષય જન્મ મરણના હેતુ થતા નથી, તે બ્રહ્મરૂપે વર્તવું તે આત્મસત્તા કહી છે. પ્રશ્ન બે, ઉપશમ દશા તો ન આવે ને વિષયનું ચિંતવન થાય, પણ તેને અંતરમાં બહુ ખેદ થતો હોય, તેને જન્મ મરણ ટળે કે ન ટળે? ઉત્તર બે, એનું તો શ્રીજી મહારાજ પૂરું કરે પણ જન્મ ધરાવે નહીં, પણ જેને વિષયના સંકલ્પ જોઈને ખેદ ન થાય તેને તો જન્મ મરણ થાય ખરું. ઇતિ અમદાવાદના ત્રીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.